તારીખ 30/1/1999 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 439 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 378
આત્મ સાક્ષાત્કાર માટે કઈ છોડવું જોઈએ? બાહ્ય ત્યાગ ઉપર પ્રશ્ન કર્યો છે કે અમુક પ્રકારે ત્યાગ કરીએ તો આત્મ સાક્ષાત્કાર થાય, એવું આમાં કઈ છે? સમાધાન, બહારનું છોડવું જોઈએ એમ નથી, અને જો એમ હોય તો જેને ત્યાગ કર્યો એને બધાને આત્મ સાક્ષાત્કાર થઈ જવો જોઈએ, પણ એ તો દ્રવિલિંગી પર્યંત પણ નથી થતો. બહારનું છોડવું જોઈએ એમ નથી, જ્યારે યથાર્થની દશા આવે ત્યારે બહારનું છૂટી જાય છે. શું કહે છે? યથાર્થ મુનિ દશા એટલે ભાવલિંગ, છઠ્ઠો સાતમું સ્થાન. યથાર્થ મુનિ દશા એટલે સ્વરૂપ સ્થિરતાની, વિશેષ પ્રકારે સ્વરૂપ સ્થિરતાની દશા. યથાર્થ મુનિ દશા એટલે વિતરાગતા પ્રચુર થાય, વિતરાગતા ઘણે વધે, સ્વરૂપમાં ક્ષણે ક્ષણે ઉપયોગ લીન થઈ જાય, હાલતા ચાલતા ખાતા પીતા, એવી મુનિ દશા આવે ત્યારે બહારનું બધું છૂટી જાય છે. છૂટી જાય છે અને છોડ્યું એમ પણ કહેવાય, પણ છૂટી જાય છે. છૂટી જાય છે એટલે શું? નાકમાં કફ ભરાઈ જાય તો કઈ રૂકો રોકાય નહીં, છૂટી જાય છે. પછી જરાક સરખી રીતે સાફ કરવા નાક છીંકારવું પડે છે, પણ એ રાખી ન શકાય, બોજો લાગે. એમ ગ્રસ્ત અવસ્થાના વિકલ્પો સહન ન થાય, એટલો કસાય કરી ન શકે. જેમ કોઈ શાંત પ્રકૃતિ વાળાને એમ કહે કે તમે ગુસ્સો કરો તો કે ન થઈ શકે, મારાથી ન થઈ શકે. તો કોઈ એમ કે ભાઈ તમે એને મારી દો તો ભાઈ મારાથી નહીં થઈ શકે. આર્ય માણસ હોય એને કોઈ એમ કે તમે ફલાણાનું ખૂન કરી આવો તો ભાઈ મારાથી નહીં થઈ શકે. અમુક પરિણામ કસાયના થઈ ન શકે એમ મુનિ દશામાં ગ્રહસ્થને યોગ્ય વિષય કસાયના પરિણામ થઈ ન શકે, એવી જ એની વિતરાગ દશા છે તે યથાર્થ મુનિ દશા છે. એવી દશા આવે છે ત્યારે બહારનું બધું છૂટી જાય છે. તે પહેલા કે મુનિ દશા પહેલા જીવને યથાર્થ જ્ઞાન થાય છે. એ પહેલા શું થાય છે? યથાર્થ જ્ઞાન થાય છે, એટલે આત્મા પર સ્વપર પદાર્થોનું યથાર્થ જ્ઞાન હોય છે, યથાર્થ શ્રદ્ધાન હોય છે, અને સ્વરૂપમાં અલ્પ સ્થિરતા હોય છે, અલ્પ વિતરાગતા પણ હોય છે. એ પહેલા આત્માને ઓળખે, ઓળખીને એકાગ્ર થાય, તે બધું ગ્રસ્થાશ્રમમાં થાય છે. એટલે ગ્રસ્થાશ્રમની ભૂમિકામાં જેટલું થઈ શકે એટલું તો થવું જોઈએ ને એમ કે છે. નાની એમ નથી કહેતા કે તમે અત્યારે આ છોડી દો, આ છોડી દો, આ છોડી દો, તમે આ ત્યાગ કરો, તમે આ ત્યાગ કરો. કોઈ ત્યાગની ભૂમિકા એવી નથી હોતી મુમુક્ષુને. પણ આત્માને ઓળખવો, આત્માને ઓળખીને એકાગ્ર થવું, એ તો ગ્રસ્ત અવસ્થામાં થઈ શકે છે. ત્યાં સુધી તો પુરુષાર્થ કરવો જોઈએ. તે તેની રૂચિ ફેરવી શકે છે, પણ જીવ પોતાની રૂચિ ફેરવી શકે છે. શું કહેશે? આ એક બહુ યોજનાબદ્ધ વિષય છે કે તમે બાહ્ય ત્યાગ કરો એ પહેલાં તમારી રૂચિને ફેરવો. બરાબર, રૂચિને ફેરવા વગર બાહ્ય ત્યાગ કરનારાના પરિણામ ખેંચાયા વિના રહેતા નથી. કેમ કે રૂચિ તો પડી છે, ઊભી છે, એટલે પરિણામને ખેંચે છે. હવે રૂચિને કેળવો, રૂચિને ફેરવો, રૂચિને ફેરવવી જોઈએ. એ પ્રશ્ન થાય, રૂચિને કેમ ફેરવે? બાહ્ય પદાર્થ રૂચે છે, જે પદાર્થો જેને રૂચે છે એમાં સારું લાગે છે, એટલે રૂચિ ફેરવવી કઠણ છે. બાહ્ય પદાર્થનો ત્યાગ કરવો એટલો કઠણ નથી. એ તો એક વખત જે માણસ છોડી દે, પણ પરિણામ ન ફરે એના શું કામ લાગે? રુચિ ન ફરી હોય તો એ ત્યાગ કરે શું કામ લાગે? જે કાંઈ તકલીફ છે એ તો રુચિ ફેરવવામાં છે. રુચિને ફેરવવી જોઈએ. તો કે રુચિ કેમ ફરે? કે સાચી સમજણ, સાચું જ્ઞાન એ રુચિને પલટાવે. કેવી રીતે પલટાવે? કે જીવ પોતાના લાભ નુકસાનને સમજે છે. દરેક માણસ પોતાના લાભ નુકસાનને સમજે છે. તો મને આમાં નુકસાન શું છે? કોઈ એમ કે તમને દૂધપાક ભાવે છે, પણ અંદર ઝેરનું ટીપું નાખ્યું હોય, દૂધપાક બહુ ભાવે છે, થોડું ઝેરનું નાનું ટીપું નાખ્યું છે. ગમે એટલો દૂધપાક ભાવતો હોય તો ઝેર નાખેલો દૂધપાક કોઈ પીએ નહીં, ચાખે પણ નહીં. બરાબર છે? તો એ દૂધપાક ભાવતો તો છતાં શું કરવાનું કીધો? કે ખબર પડી જ્ઞાનમાં, સમજણ આવી કે આમાં ઝેર છે. એમ સાંસારિક પદાર્થોની રૂચિ પણ એક આત્માના શાંતિ, અમૃતમાં જેવી શાંતિ છે એની સામે એક ઝેર છે. અજાણપણે અજ્ઞાનને લીધે જીવ ઝેર ખાય છે, પરિણામે આકુળ વ્યાકુળ અને દુઃખી ખૂબ થાય છે. દુઃખી પોતે જ થાય છે. એટલે ગ્રસ્તની ભૂમિકા, મુમુક્ષુની ભૂમિકા સાચી સમજણ કરવાની છે. સાચી સમજણ કરીને રુચિ ફેરવે. જ્યાં જ્યાં જીવ પોતાની આત્મશાંતિને નુકસાન કરતો હોય, વિરુદ્ધ જતો હોય, એ સમજીને પોતાના પરિણામ બદલે. બસ આટલું કામ કરવાનું છે. આ ભૂમિકામાં રુચિ બદલવાનું કામ કરવાનું છે. રુચિ બદલાય તો પુરુષાર્થ બદલાય. આ તો વૈજ્ઞાનિક છે. પછી જે જીવની રુચિ બદલાય એ જીવનો પુરુષાર્થ ઓટોમેટિક બદલાય. એ મૂલ્યાંકન જ્ઞાનમાં આવે છે. એટલે રુચિનો કોણ પલટાવે? જ્ઞાન પલટાવે. એટલે જ્ઞાન જ સાધન છે. આ ભૂમિકામાં જ્ઞાન જ સાધન છે. સત્સંગ સ્વાધ્યાય કરવો જોઈએ એવો ઉપદેશ શા માટે છે? સાચી સમજણ કરવા માટે, કે તમે સમજો સાચું. કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી. સમજી શકો એવી તમારી ભૂમિકા છે. સમજવાને યોગ્ય બુદ્ધિ મળી છે. સંઘની પંચેન્દ્રિય જીવ છે. તમે સાચું સમજો, બરાબર સમજો, અને પોતાના લાભ નુકસાનને સમજવાનું છે. કોઈની વાત તો છે નહીં. બરાબર સમજે, સમજે એટલે રુચિ પલટાયા વિના આપોઆપ જ પલટાય. એમાં શું છે કે તમે સત્સંગ સ્વાધ્યાય કરો છો, છતાંય તમારે રુચિ નથી પડતાથી હવે શું કરો? થોડી હાર્ડ કેસ થયો છે, સમજા? તમારો કેસ થોડો હાર્ડ કેસ છે, કોમ્પ્લિકેટેડ કેસ છે. આ બધે દરદ છે, ભાવરોગ છે ને, સંસાર રોગ છે, રાગ રોગ છે, બધા બધા પ્રકારના વિકારી પરિણામ છે, જીવનો રોગ છે. રોગની જાત અનેક છે, એના કોમ્પ્લિકેશન પણ અનેક છે. હવે અહીંયા આવનારામાં થોડીક કોમ્પ્લિકેટેડ કેસ થયો, તો ભાઈ સાચી સમજણ તમારી સામે આવે તો એ તમારી રુચિ કેમ પલટાતી નથી? અને જે ભૂમિકામાં આવવું જોઈએ ભૂમિકામાં કેમ આવતો નથી? તો એના માટે કોઈ પ્રયોગ પણ આપવામાં આવે. આ પ્રયોગ તમે કરી જુઓ, જુઓ તમારા પરિણામને ટેસ્ટ કરો, તમારા મોહને સમજો, મોહ તમારો કેટલો કામ કરે છે, કેવી રીતે કામ કરે છે, ક્યાં ખેંચાય છે પરિણામ મોહને લઈને, તમારી રુચિ કેવી રીતે કામ કરે છે, એ ટેસ્ટિંગ પોઈન્ટ છે. બધા ટેસ્ટ કરવા પૂરતી વાત છે. ખરેખર બાહ્ય ત્યાગ કોને કહે છે કે એનો વિકલ્પ જ ન ઉઠે. એને ચતુર્થ ગુણ સ્થાન સુધી બાહ્ય ત્યાગ નથી, મોક્ષની ભૂમિકામાં નથી. ચોથા ગુણ સ્થાન સુધી બાહ્ય ત્યાગ નથી. પંચમ ગુણ સ્થાનમાં શરૂઆત પછી થોડોક આગળ ચાલે, એટલે દર્શનપળીમાંથી આગળ ચાલે પછી બાહ્ય ત્યાગ શરૂ થાય. તો એ કેવી રીતે શરૂ થાય છે કે રાગનો અભાવ થઈને, જે જે પ્રકારના રાગનો અભાવ થાય, તે તે પ્રકારના વિકલ્પનો અભાવ થાય, તે તે પ્રકારની વિકલ્પની ક્રિયાનો અભાવ થાય, એવી રીતે બાહ્ય ત્યાગ યથાર્થ પ્રકારે શરૂ થાય છે. અત્યારે તમે કરો તો કોઈ ત્યાગ થઈ ગયો ન કહેવાય, ત્યાગ થયો નથી. પણ આ પ્રયોગ તો ખાલી તમારા પરિણામને તપાસવા માટે ને થોડી કેળવણી આપવાની જરૂર છે, મોહને મંદ કરવા પૂરતી. મોહને મંદ કરો અને વેદના સુધી આવો તો પછી આગળનું કામ થાય. રુચિ ઘટાડવાની વાત છે, રુચિ ફેરવવાની વાત છે. સમજણથી નથી ફેરવતા તો થોડુંક બુસ્ટિંગ આપવાની જરૂર છે સમજણને, એટલી વાત છે. આમ તો શું છે, ખરાબ લગાડવા જેવી વાત નથી. હળું કર્મી જીવ હોય તો સાચી સમજણ આવે ને રુચિ ફરી જાય. એનો પ્રયોગ ન કરાવવો પડે, આ પ્રયોગ કરાવવો પડે, કરવો કે કરાવવો પડે છે. એટલી થોડી મોહની તીવ્રતા વિશેષ છે. મોહની બળવાન, મોહનું બળવાન પણ વધારે છે. દાખલો આપો, રમૂજી દાખલો છે. છોકરાને ભણવા બેસાડીએ છીએ, ઘણો એકડો ઘૂંટાવીએ પણ એકડો ઘૂંટતો નથી. પછી માસ્તર એક બે હોટી પણ મારે, મારીને ભણાવે. શું કરે, ન ભણતો હોય તો શું કરે? મારીને ભણાવે. ખરેખર જો સમજદાર હોય તો ભણતો થઈ જ જાય, પણ બહુ રમતિયાળ હોય ને, રમતમાં બહુ ધ્યાન દેતો હોય ને, ભણતો ન હોય તો ઠોંઠ ઠાપલી કરીને પણ ભણાવવો પડે. આ થોડુંક એવું છે. બાકી તો ખરેખર તો ખાવાના પરિણામ છે. રોજ આપણે જમીએ છીએ, ખાતી વખતે કેમ જાગૃતિ રાખતા નથી? હું નિરસ પરિણામ જમતો નથી, કેમ નિરસતા મને આવતી નથી? આ રસ લઈને હું ઝેર પીવું છું. રસ જેટલો લેવાય છે એટલો ઝેર ચાલે છે. કેમ કે સ્વાધ્યાય વખતે જે સમજણ થવી જોઈએ એનો જે રસ લેવાવો જોઈએ અને એને લઈને જે શક્તિ કેળવાવી જોઈએ એ નથી થતી, એમ બને છે. એટલે પ્રયોગ બરાબર કરી શકો તમે. જમતી વખતે અરુચિ કેમ ન કેળવાય, નિરસપણું કેમ ન કેળવાય, કેળવાવું જોઈએ. જો આપણે આપણી સમજણને ઉદય વખતે કામે ન લગાડીએ, એ સમજણને ક્યારે કામે લગાડવાની, એનો ઉપયોગ ક્યાં રહ્યો, એનો કાંઈ ઉપયોગ જ નહીં રહ્યો. આપણી ભૂમિકામાં આપણે કામ ન કરતા હોય ત્યારે પછી થોડુંક છોકરાને જેમ ટ્રીટમેન્ટ આપવી પડે એવી થોડીક ટ્રીટમેન્ટમાં સવાલ છે. રુચિ ફેરવી શકે છે, કારણ કે ભાવ ફેરવવા પોતાના હાથની વાત છે. ભાવને ફેરવવા, પોતાના ભાવ ફેરવવા એ પોતાના હાથની વાત છે. પોતાના ભાવ ફેરવવા એ કોઈ બીજો ફેરવી દે એમ તો બનવાનું નથી. પોતાના ભાવ ફેરવવા એ પોતાના હાથની વાત છે. આશ્ચર્યની વાત એ છે કે આ રીતે લાભ છે, આ રીતે નુકસાન છે એમ સમજ્યા પછી, ન સમજાય તો ભૂલ કરે, સમજ્યા પછી કેમ ભૂલ કરીએ છીએ, આટલી વાત છે. બારમા ગ્રસ્થાશ્રમ હોય તો પણ અંતરની રુચિ ફેરવી નાખવી, આ પાયાની વાત છે. અંદરમાં રુચિ ફેરવી નાખવી જોઈએ અને એ સમજણ જ ફેરવે. પોતાની યથાર્થ સમજણ રુચિને ફેરવે, ફેરવેને ફેરવે, પછી એ રુચિને વધારે બળ આપવા માટે બાહ્ય પ્રયોગ કોઈ ચાલુ રાખે તો એને પોતાના લાભનું કારણ છે. પણ એ પ્રયોગ કરે કે ન કરે રુચિ તો ફરવી જ જોઈએ. મુદ્દાની વાત એ છે કે રુચિ તો ફરવી જ જોઈએ. રુચિ છે એ ઝેર છે, પરની રુચિ છે એ ઝેર છે. એ બરાબર પોતાને ભાસવું જોઈએ, સમજવું જોઈએ એમની, પણ ભાસવું જોઈએ. ભાસે તો ફેર પડ્યા વગર રહીએ નહીં. સમજીએ છીએ અને ભાસતું નથી એની તકલીફ ઊભી થઈ છે. તકલીફ ક્યાં ઊભી થઈ છે? સમજીએ છીએ, સમજણ નથી એવું કંઈ નથી. સમજીએ છીએ પણ ભાસતું નથી, લાગતું નથી એની આ તકલીફ ઊભી થઈ છે. લગાડવા માટે વાત છે. જો તને શું લાગે છે, તને શું લાગે છે, શું લાગવું, ફિલિંગ સ્ટેજ છે ને, એની કેળવણી લેવાની છે. સમજી સમજીને તમારા શાસ્ત્રોના શાસ્ત્રો વાંચી જાય, કંઠસ્થ કરી જાય, અંગ પૂર્વના અભ્યાસ કરી જાય, શું કામ લાગે? એની અસર ન આવે તો શું કામ લાગે? જે કાંઈ વાત છે એ તો અસર આવવાની, મુદ્દાની વાત તો અસર આવવાની છે. બોધ ને અસર ન થાય. બોધ પ્રાપ્ત થયા છતાં પણ બોધ ને અસર ન થાય તો એ શું સૂચવે છે કે મોહ બળવાન છે, મોહ બળવાન છે માટે અસર થતી નથી જીવ ઉપર. અને આપણી લડાઈ મોહની સામે છે, આપણી જે લડાઈ છે મોહની સામે છે. કેમ કે જીવને અનંત સંસાર રખડાવનાર, સંસારના અનંત દુઃખોમાં ફેંકનાર, નાખનાર આ મોહ છે. એટલે મોહની સામે આપણી લડાઈ છે. અને કમર કસીને લડવાનું છે, કેમ કે અનંત કાળમાં મોહ પાસે જીવ હાર્યો છે. ક્યાં હાર્યો છે? મોહ પાસે જીવ હાર્યો છે. બાહ્ય ત્યાગ તો ઘણો કર્યો છે, દ્રવ્યલિંગી મુનિ થયો છે, દીક્ષા અનંતવાર લીધી છે, પણ હાર્યો છે મોહ પાસે. અને મોહના અનેક રૂપ, અનેક છેતરામણા રૂપ છે, બહુરૂપિયો છે. બહુરૂપિયા આતા ને આપ, બહુરૂપિયા આતા ને આપ, આપકે માં ભી આતા હો, હા બહુરૂપી જ કે બહુરૂપિયા બોલતા ને, હા મોહ એવો છે. એના એમાં અનેક રૂપ છેતરામણા છે, જીવ છેતરાય છે. એટલે મોહની જાત ઓળખવું છે, પ્રયોગ કરીને પણ મોહની જાત ઓળખવું છે. ક્યાંય મોહ છેતરે નહીં, ક્યાંય મોહ છેતરે નહીં. બારમાં ગ્રસ્થાશ્રમ હોય તો પણ અંતરની રૂચિ ફેરવી નાખવી. જો કેવી રીતે મોક્ષ માર્ગ ચાલે છે, ગ્રસ્થાશ્રમમાં મોક્ષ માર્ગ શરૂ થાય છે. અને સહેજે સહેજે ત્યાગની દશા આવે છે. પાંચમું ગુણસ્થાન, છઠ્ઠું, સાતમું ગુણસ્થાન સહેજે સહેજે આવે છે. એ સહેજે આવવાનું કારણ શું? કે તૈયારી ગ્રસ્થાશ્રમમાં કરે છે. ઉદય ન હોય તો ઉદય ભાવ ન હોય એટલે ખબર ન પડે. ઉદય જેનો ન હોય તેનો ઉદય ભાવ ન હોય તો યોગ્યતા અયોગ્યતાની ખબર ન પડે.
બરાબર છે.
ગ્રસ્થાશ્રમમાં બધો ઉદય છે તમને. હવે તમે એમાં અનુદય ભાવ કેળવો પછી તમે ત્યાગ યથાર્થ પાડી શકો. તો તમારો ત્યાગ યથાર્થ હોય. પણ ગ્રસ્થાશ્રમની અંદર જો પરિણામ ફેરવી ન શીખ્યા હોય, રુચિ ફેરવી શીખ્યા ન હોય, પણ એમાં તમે નિરસ્તપણું કેળવી ન શીખ્યા હોય, નિરસ્તા કેળવી ન શીખ્યા હોય, તો કોઈ રીતે આ માર્ગ પ્રાપ્ત થાય એવું નથી. બાહ્ય ત્યાગ આપ કરો, ઇસમે કોઈ મના નહીં હૈ, લેકિન વો ભી રુચિ પલટાને કે લિયે કરો. જૈસે યહાં કુછ લોગ પ્રયોગ કરતે હૈ, સબ નહીં કરતે, કુછ કરતે હૈ, વો ભી અંતર કી રુચિ પલટાને કે હેતુ સે હોના ચાહિયે. ચાહે કરો ચાહે નહીં કરો, ઇસ પર હમારા વજન નહીં હૈ, લેકિન આપકી રુચિ તો પલટની ચાહિયે હી ચાહિયે. જો મુદ્દે કી બાત હૈ ઇસ ભૂમિકા કે, ગ્રસ્ત કી ભૂમિકા કે, કે આપ ગ્રસ્ત હોતે હુએ ભી આપકી ગ્રસ્થાશ્રમ મેં રુચિ નહીં હોની ચાહિયે. ઇસકે લિયે આપ બાહ્ય ત્યાગ કરો નહીં કરો, કોઈ ફિક્સ ટ્રીટમેન્ટ નહીં હૈ આપકે લિયે કે આપકો એસા કરના હી હૈ,
क्यों सब कुछ करते हुए अंदर तो
वो काम समझ करती है, ज्ञान कर सकता है, ज्ञान वो काम कर सकता है। देखिए बहुत से ज्ञानी जो हुए वो गृहस्थाश्रम में हुए हैं, करीब करीब बहुत से ज्ञानी पहले त्याग किया हो फिर ज्ञान हुआ हो ऐसे ज्ञानी कम है। जैसे हमारे गुरुदेव थे, वो पहले त्याग कर दिया था, उन्होंने अपने संप्रदाय में स्थानक वासी में दीक्षा ले ली थी, बाद में उन्होंने शास्त्र पढ़े और जब दिगंबर शास्त्र पढ़े तब उनको मालूम हुआ कि मुनि दशा ये वस्त्र पात्र वाली मुनि दशा है ही नहीं जिनागम में, जिनागम में वो बात है ही नहीं, तो गलती हो गई। कोई बात नहीं, उन्होंने जाहिर कर दिया कि हमारी मुनि दशा नहीं है, वेश है ये, तो हमारी कौन सी भूमिका है, मुमुक्षु की भूमिका है। जब जाहिर किया तो ज्ञान दशा आ गई थी, तो उन्होंने कहा विज्ञान दशा है, चतुर्थ गुण स्थान है। फिर भी क्या है कि वो ग्रस्त में गृहस्थाश्रम के पचड़े में नहीं गए, शादी नहीं किया, व्यापार धंधे में ज्वाइन नहीं हुए, क्योंकि व्यापार छोड़ दिया था दीक्षा लिया तब, और उसके पहले ही नक्की कर लिया था कि हमको शादी नहीं करनी है, हमको आत्मकल्याण करना है, तो उन्होंने वो सब चालू नहीं किया, तो बाह्य त्याग दिखता था और बाह्य त्याग की भूमिका में भी अपना ज्ञान ध्यान करते थे। तो इसका मतलब नहीं कि बाह्य त्याग किया तो कोई मुनि दशा आ गई, वो बात नहीं है। बाकी बहुभाग ज्ञानी गृहस्थ दशा में ही होते हैं। श्रीमद राजचंद्र जी वो अपने सुगाने जी सब गृहस्थ दशा में थे, वो पूर्व कर्म अनुसार होती है, परिस्थिति होती है, वो प्रारब्ध अनुसार होती है। जैसे गुरुदेव को बाह्य त्याग रहा तो उस प्रकार का प्रारब्ध था, निवृत्ति योग था प्रारब्ध में, इन लोगों को प्रवृत्ति योग था प्रारब्ध में, लेकिन रुचि दोनों की गई थी, रुचि दोनों की गई थी। ऐसा नहीं है कि वो गृहस्थ के योग्य प्रवृत्ति करते थे इसलिए उनकी रुचि कोई कम थी, वो बात नहीं है, सो बात नहीं है, एकावतारी हो गया। गुरुदेव ने खुद ने क्या बोला मालूम है, हमको बोले तो सुगानी जी से मेरा संबंध थोड़ा दूसरों से मुकाबले में ज्यादा रहा पर्सनली, हमको बोले कि देखो हमको तो चार भव होने वाले हैं, आज से चौथे भव में हम निर्वाण पद में जाएंगे, उस वक्त दिगंबरी दीक्षा अंगीकार करेंगे, तीर्थंकर का भव है, तो दीक्षा के वक्त नमो हरियंताणम नहीं बोलते, खुद जगत गुरु है तो नमो सिद्धाणम बोलते हैं। उस वक्त ये सोगानी का आत्मा सिद्धालय में होगा, वो तो उसको तो एक ही भव है, वो हमारे पहले जाने वाला है, तो उस भव में तीर्थंकर के भव में हमारा नमस्कार उसको पहुंचेगा। देखो तो ऐसा नहीं था कि वो गृहस्थाश्रम में थे इसलिए उनकी रुचि कम थी, वो बात नहीं थी। और ये त्यागी थे तो उनकी रुचि ज्यादा कम हो गई थी, ऐसे कोई बात नहीं है। उतनी प्रशंसा करते थे निरस्ता के, एक वाक्य पढ़ा उनके जीवन परिचय में से, वो परिचित नहीं थे, आपस में परिचय में नहीं आए उतने, देखो क्या वैराग्य है इसका, लिखते हैं घर में कि मैं तो पंगु हो गया हूं, दो टाइम रोटी मुझे खिला देना, मैं गृहस्थ कला एक आप लोगों का कार्य नहीं कर सकता, मेरी रुचि नहीं है, मैं कर नहीं सकता। जाते थे गद्दी पे, जाते थे बाजार में, जाते थे आते थे आखिरी तक आखिरी तक बिजनेस किया है, अगले दिन तक, उस दिन सुबह से तबीयत खराब हुई और दोपहर को 4 बजे देहांत हो गया, अगले दिन तक काम किया है बराबर, लेकिन रुचि नहीं थी। तो अगर कोई छोटी मोटी भूल हो गए, काम नहीं हुए या कम हो गए तो बोल देते थे, मैं तो पंगू हो गया हूँ, 2 टाइम रोटी खिला देना बस। लड़के छोटे छोटे थे। हाँ, संसार की रुचि में पंगु हो गए, आत्मरुचि तो बहुत बढ़ गई थी। 4-4, 6-6 घंटा ध्यान में बैठ जाते थे, तो इसकी रुचि वो बाह्य पदार्थ। પોતાના ભાવ ફેરવવા એ પોતાના હાથની વાત છે, એમ કે છે સામે રાખીને ફેરવો, દૂર કરીને ફેરવો, પણ ફેરવો
બરાબર,
કોઈને સામે રાખીને ફેરવી શકે છે, કોઈને સામે રાખીને ન ફેરવી શકે તો દૂર કરીને ફેરવાય, પણ ભાવ ફેરવવાની વાત છે, મુદ્દાની વાત જે છે એ રુચિ ફેરવવાની વાત છે, રુચિ ન ફરે તો એ યથાર્થ નથી, ત્યાગ કરે તો પણ એ થાય છે, એટલે કહે છે કે 12માં ગ્રસ્થાશ્રમ હોય તો પણ અંતરની રુચિ ફેરવી નાખવી, કે આજે અનેક જાતના વિકલ્પો આવે છે તે મારું સ્વરૂપ નથી, હું તેનાથી જુદો છું, અથવા એ આકુલ કાર્ય કરતા એ કરીએ છે ને, કે તમને વિકલ્પ આવ્યો, ભાવ થયો, ભલે તમે ન ખાધો પણ બાજુમાં ખાતા હતા એટલે તમને વિકલ્પ આવી ગયો, આકુલતા થઈ ગયો, આકુલતા થઈ ગઈ, આકુલતા થઈ ગયો ન થયો, પાછો જીવ ક્યારે વળે, ભાવ ફેરવે ક્યારે, એને આકુલતા લાગે ત્યારે, યથાર્થ ભાવ ક્યારે ફરે, આકુલતા લાગે ત્યારે, રુચિ વખતે રસ હોય છે ને, રસ હોય ત્યારે આકુલતા હોય તો દેખાતી નથી, આ પરિસ્થિતિ થાય છે, એટલે મોહભાવ છે એ આકુલતામય છે, મોહમાં ઘણી આકુલતા છે, કેમ કે એક જ પસાદે છે, આ દર્શન મોહ તો એકત્વ સાધે છે, ચારિત્ર મોહ એમ નથી ભિન્ન રહીને પણ મોહ ભાવ થાય, અહીં તો એકત્વ સાધે છે, ઘણી આકુલતા છે એને, પણ જીવને માલુમ પડતી નથી, જેમ કોઈ ચોર માર ખાઈ ખાઈને રીઢો થઈ જાય તો એને મારે તો અસર ન થાય, ચોર લોક હોતે ને બાર બાર પકડે જાતે, બાર બાર મારતે ઉનકો ફિર ઉસકો માર લગતા નહીં, ભય ભી નહીં રહેતા, એવી દશા થઈ જાય છે આમાં, કે મોહની આકુલતા કરી કરીને એટલી આકુલતા કરી શકે, આકુલતા આકુલતા નથી માલુમ પડતી, એ હાલત થઈ ગઈ છે, અહીંથી છોડાવવો એ સાધારણ વાત નથી, એક વાર જો મોંથી છોડે ને તો સિદ્ધાલય સુધી પહોંચી જાય એવી તાકાત છે અંદરમાં, મોંથી છોડાવો એ કોઈ ધાર તરવારની સોહલી ડોલી, 14માં જીન તણી ચરણ સેવા, મોંને છોડવો એ 2 ધારી તરવાર ઉપર ચાલવા જેવું છે, સંસારના અનેક જાતના પૂર્વકર્મના ઉદયો આવે જ્ઞાનીઓને એમને લડવું પડે છે, મોહની સામે લડાઈ કરવી પડે છે, બહુ ગાઢ થઈ ગયેલો છે, બહુ ગાઢ થઈ ગયેલો છે, ફળ બહુ મોટું છે, જો મોહની સામે લડી શકે અને મોહને કમજોર કરી નાખે તો મોહનો નાશ થઈ જાય, કમજોર કરે તો નાશ થાય, ચિંતા તો નાશ થાય એવી પરિસ્થિતિ છે, આ તો કમજોર કરવાની ભૂમિકા છે મોમુક્ષુને, તો એનું ફળ બહુ મોટું છે. અને નિત્ર અનંત દુઃખના ડુંગરા ઉભા છે, ડુંગરા એટલે પર્વત પહાડ, અનંત દુઃખના પહાડ ઉભા છે. આ સમજણમાં આ વસ્તુ બરાબર તુલનાત્મક રીતે એનું તુલ આવવું જોઈએ, વજન આવવું જોઈએ કે જો હું મોહને ન જીતું, મોહને નબળો ન પાડું તો અનંત દુઃખ ઉભું છે, અને જો હું જીતી જાઉં તો અનંત સુખ ઉભું છે સામે. સમજણથી બરાબર વજન પલટાવવું જોઈએ. હોનાર જેનું સારું હોય છે ને એને કુદરતી શું થાય છે. સુગાનીજીને કોઈ સત્સંગ નહોતો, અજમેરમાં રહેતા હતા. મુમુક્ષુની ભૂમિકામાં જ્ઞાન દશા થયા પછી પણ બે એક વર્ષ અજમેરમાં રહ્યા છે. પછી આર્થિક પરિસ્થિતિ બહુ નબળી થવાથી એ કલકત્તા આવ્યા છે. અજમેરમાં કુટુંબનું ભરણ પોષણ થાય એવી પરિસ્થિતિ ન દેખાણી હોય ત્યારે જાય ને માણસ. પણ મુમુક્ષુની ભૂમિકામાં જ્યારે હતા ત્યારે પણ એમને વિકલ્પમાં આકુળતા લાગતી હતી. કુટુંબ પરિવારના વેપાર ધંધાના કાર્યો કરે એમાં પણ આકુળતા લાગે, અને શાસ્ત્ર વાંચીને પૂજા ભક્તિ કરે એમાં પણ આકુળતા લાગે. આત્માને શાંતિ જોઈએ, કોઈ પણ ભોગે આત્માને શાંતિ જોઈએ, આ એક એમનું જે અંદરનું એક પ્રકારનો નિર્ણય કે એક પ્રકારનો એક પરિણમન થઈ ગયો, એ એમને ક્યાંય રુચિ ઉત્પન્ન થવાનો તો દેતો. રુચિ ફરી ગઈ બુદ્ધેથી. ઘરમાં બાળકો શું ભણે છે, ક્યાં ભણે છે એ ખબર નહોતી રહેતી. એમને પોતાની દુકાન હતી, પહેલાં તો એ દુકાનમાં એ સર્વિસ કરતા હતા. એ દુકાન એમની હતી ને એમ એ સર્વિસ કરતા હતા. રમેશભાઈ વાત કરતા હતા. પછી માણસ દુકાન બંધ કરી દેવી હશે, વૃદ્ધાવસ્થાને એવું કોઈ કારણ છે ને કમાવાની જરૂર નહીં હોય એટલે સોંપી દીધી દુકાન એમને. તમે ચલાવો, સામાન્ય દુકાન ચાલ, સામાન્ય દુકાન હતી, કોઈ એવી કોઈ મોટો ધંધો વેપાર નહોતો. કાંઈ આમને શું છે કે અંદરમાં શાંતિ જોતી હતી ને શાંતિની ખોજ પાછળ હતા, એટલે ધંધામાં પણ ધ્યાન ઓછું હતું. રુચિ નહોતી એટલે એમાં બહુ કાળજી નહોતી, ધ્યાન સાવધાની નહોતી, ઘરમાં સાવધાની નહોતી. કેમ કે અંદરમાં આત્મશાંતિ પાછળ આત્મા લાગેલો હતો, અને આત્મશાંતિ ક્યાંથી મળતી નહોતી, એટલે બધેથી એની રુચિ ઉઠી ગઈ હતી. એમ છેલ્લું બાકી તો પ્રારબ્ધ અનુસાર થાય છે, દુકાન ચાલવી ન ચાલવી. કલકત્તા એવા શું મળવું શું ન મળવું એ બધું પ્રારબ્ધ અનુસાર હતું. એ તો પણ એમને જે કામ થઈ ગયું એ બહુ મોટું અનંતકાળનું કામ થઈ ગયું. એક ભાવ પછી સીધા લઈમાં બહુ મોટી વાત કહેવાય, જબરજસ્ત વાત થઈ ગઈ. તો ભલે એમણે સંસારની ઉપેક્ષા કરી, વ્યાપારની ઉપેક્ષા કરી, કુટુંબની ઉપેક્ષા કરી, ઉપેક્ષા થઈ ગઈ, કરી એટલે થઈ ગઈ, પોતાના આત્મકાર્યની અપેક્ષા પાછળ આ ઉપેક્ષા થઈ ગઈ. નફો કેટલો મોટો કર્યો, કેટલું મોટું કામ થઈ ગયું કે વર્તમાનમાં હર હાલતમાં આત્મશાંતિ, ક્યાંય આત્મશાંતિ ગુમાવી નથી. કોઈએ ખંજર માર્યું ત્યારે પણ આત્મશાંતિ એમણે ગુમાવી નથી. એ ઘટના એસી ઘટી છે. એ ચાલ્યા હતા, બહુ ભીડવાળો રસ્તો હતો, સાંજનો દિવસ તો ત્યાં વહેલો આથમી જાય છે. અંદર ઉજવાળું જેવું હતું, એમાં કોઈ બાજુમાં ખંજર મારે હાથમાંથી બ્રીફ કેસ આંચકી લીધી, પેલા માણસને ગામમાં પૈસા છે, તો કલકત્તામાં મારવાડી લોકોની વસ્તી પણ ઘણી છે, એની બધો એરિયા એ જ છે પાછા. શું એટલે એમ કે કોઈ પૈસા બીસા લઈને ઘરે જાય છે ઓફિસ બંધ કરીને. અંદર તો કાપડના સેમ્પલ હતા, કાપડનું કામ કરતા હતા, કપડાના સેમ્પલ હતા, કાંઈ હતું ને, પૈસા બીસા હતા ને એમની પાસે. શાંતિ કેટલી રહી છે, કોઈ અશાંતિ નથી થઈ. શરીર છૂટવા જેવો પ્રસંગ છે, આંતર બધા કપાઈ ગયા હતા. ઓપરેશન મોટું કરવું પડ્યું, મેજર ઓપરેશન હતું, 12 ઇંચમાં ટાંકા મારેલા હતા. બતાવ્યું તો અહીંયા આવ્યા અહીંયા ઓપરેશન કર્યું. શરીર છૂટી જાય એવો પ્રસંગ હતો, પણ શાંતિ એટલી જ હતી. કાંઈ વાંધો નહીં, છૂટી જાય તો ભલે, ન છૂટી જાય તો એ પોતાના આત્મામાં આત્મશાંતિમાં બરાબર હતા. નહીતર આકુલતા આકુલતા આકુલતાનો પાર ન રહે. ઉંમર કાંઈ એવી નહોતી, 50 આસપાસની ઉંમર હતી એ વખતે, જ્યારે ઉંદર મારેલું ત્યારે 52-54 વર્ષે તો દેહ છૂટી ગયો છે, આયુષ પૂરું થઈ ગયું છે. આયુષ પૂરું થવાનું હોય તો ગમે તે ગમે તે રીતે પૂરું, 6 વાગ્યો તે દિવસે આયુષ પૂરું નથી થયું. આયુષ પૂરું થયું ત્યારે ઘરમાં પૂરું થઈ ગયું, એક દિવસની બીમારીમાં સામાન્ય નથી, ડાક્ટર બોલાવ્યા નથી, દવા લીધી કાંઈ નથી. તમારે તબિયત અસ્વસ્થ થઈને પોતાના કામે લાગી ગયા, 4 વાગ્યા સુધીમાં દેહ છોડી દીધો, જાઓ. દુઃખ લાગવું જોઈએ. આજે અનેક જાતના વિકલ્પો આવે છે, મારું શાંત સ્વરૂપ છે એનાથી વિરુદ્ધ છે, મારું સ્વરૂપ નથી, હું તેનાથી જુદો છું, એટલે મને ઉપાદેય નથી, આ વિકલ્પો મને ઉપાદેય નથી. ગ્રસ્થાશ્રમમાં એટલું કરીને પોતાના સ્વભાવને ઓળખી શકે છે, વિકલ્પથી ભિન્ન પડીને જ્ઞાનમય આનંદમય શાંતિમય અપ્રસાય સ્વભાવને ઓળખી શકે છે. હું ચેતન છું, મારામાં આનંદ છે, વિભાવમાં આનંદ નથી એવું ભેદ જ્ઞાન કરી વિકલ્પ તોડીને સ્વાનુભૂતિ કરી શકે છે. આ સ્વાનુભૂતિ અનંત સંસારનો નાશ કરે છે. એક 0.5 સેકન્ડની સ્વાનુભૂતિ અનંત સંસારનો નાશ કરે છે, એટલી તાકાત છે એનામાં. આવું ગ્રસ્થાશ્રમમાં કરી શકે છે, ગ્રસ્થાશ્રમમાં આવું કરી શકે છે, પછી સ્વાનુભૂતિ વધતા વિતરાગતા વધી જાય છે, વધતા વધતા તેનો ત્યાગ થઈ જાય છે. ત્યાગ કરવો પડતો નથી, પણ ત્યાગ થઈ જાય છે. એને એમ કહે છે કે ત્યાગ કર્યો અને પ્રત્યાખ્યાન વખતે વિકલ્પ આવે છે. બુદ્ધિપૂર્વકનું ગ્રહણ હતું એટલે બુદ્ધિપૂર્વકનો વિકલ્પ આવે છે ત્યાગનો, પણ પછી વિકલ્પ જ રહેતો નથી. વિતરાગતા એટલી વધી હોય છે કે વિકલ્પ ઉઠતો જ નથી, વિકલ્પનો અભાવ થઈ જાય છે, એટલે ત્યાગ થઈ જાય છે. ગ્રસ્થાશ્રમમાં સ્વાનુભૂતિ કરી પ્રથમ અંતરથી ન્યારો થઈ જાય છે. ગ્રસ્થાશ્રમમાં સ્વાનુભૂતિ કરીને પ્રથમ અંતરથી ન્યારો થઈ જાય. આ કામ કરવાનું છે, અંદરથી જુદો પડી જા, અંદરથી રુચિ ફેરવી નાખ, આ એક કરવાનું છે. આગળ એટલે ભૂતકાળમાં ચક્રવર્તીઓ ગ્રસ્થાશ્રમમાં રહીને આત્માની સ્વાનુભૂતિ કરતા હતા. ક્ષણવાર આત્માનું ધ્યાન થાય એવું ગ્રસ્થાશ્રમમાં તેમને થતું હતું, એવું એટલી શક્તિ એમણે કેળવી તે. હા, આપણને અત્યારે એમ લાગે કે વેપાર ધંધામાં છીએ, પરિણામ બહુ રસવાળા છે, અને આપણને એમ લાગે કે આમાં આપણે આપણો રસ નહીં ઘટે તો મૂકી દેવો, એમાં કાંઈ વાંધો નથી, પણ રસ ફેરવા માટે મૂકી દેવો, નિવૃત્તિ લઈ લેવી પણ રસ ફેરવા માટે. કેમ કે વર્તમાન પરિસ્થિતિમાં ધંધાની પરિસ્થિતિ અને કાયદા કાનૂનની પરિસ્થિતિ એવું છે કે ધંધામાં માણસ નિરસ થાય અને આ દશા કેળવી શકે એવી પરિસ્થિતિ પ્રાય નથી. તો એને પૂર્ણ નિવૃત્તિ કે આંશિક નિવૃત્તિ પરિસ્થિતિ અનુસાર લઈએ તો એ પ્રયોગ કરવામાં વાંધો નથી, કરવો જોઈએ. મારા પરિણામ ધંધામાં રહીને કાંઈ રસથી છૂટે એવા દેખાતા નથી. એમ જેને જે પરિસ્થિતિમાં એ પરિસ્થિતિમાં રહી રસ છૂટે ન છૂટે એવા પરિણામ દેખાતા હોય તો એને એના ત્યાગનો પ્રયોગ કરવો કંઈ ખોટું નથી, કે ન જ કરવો જોઈએ એવું પણ કાંઈ નથી, કરવો જોઈએ ઉલટાનો એને. અને સામાન્ય રીતે તો પુરુષ વર્ગને તો એમ કહેવામાં જ આવે છે કે ભાઈ થોડીક નિવૃત્તિ દો, તમે તમે આ આ માર્ગમાં આવવા માટે થોડીક નિવૃત્તિ લ્યો, થોડો સમય કાઢો, તમે રસ થોડો વધારે લ્યો આ બાજુ ને ઓલો રસ ઓછો કરો. એ ત્યાં રસ ઓછો કરવા માટે એ વાત છે. આંશિક નિવૃત્તિ કે પૂર્ણ નિવૃત્તિ એ રસ તોડવા માટે વાત છે. રસનો તો ખલાસ થઈ ગઈ વાત, ન કર્યું બીજું નાખવાનું છે. એવી રીતે દરેક પ્રયોગનું સમજવા યોગ્ય છે. આત્મ સાક્ષાત્કાર માટે બાહ્ય ત્યાગ કરવો જોઈએ. એવો કોઈ નિયમ કે સિદ્ધાંત નથી. પરંતુ આત્મ સાક્ષાત્કાર અર્થે અનાત્મરસ અને પરની રુચિ અવશ્ય છોડવી જોઈએ. આત્મરુચિ પ્રગટ કરવી જોઈએ. તે માટે આવશ્યક લાગે ત્યાં જ્ઞાનીની આજ્ઞાએ ઉદાસીનતા કેળે વાર છે. બાહ્ય ત્યાગ ઉપકારી થાય છે. જીવનું લક્ષ મોમોક્ષુની ભૂમિકામાં ગમે તેમ કરીને મોહને મંદ કરવામાં, નબળો પાડવામાં ઘટે છે એ લક્ષ્ય ચૂકીને કઈ કર્તવ્ય નથી.
જય હો સનાતન દિગંબર, જય નિરંકાર મનો